તારીખ 28/8/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 343 અને 344 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 168
એમ આત્મભાવ અને અનાત્મભાવને જે ભાવમાં જુદા પાડતા નથી, જુદા હોવા છતાં જુદા અનુભવ ગોચર કરતા નથી, તેવા જીવો વ્યવહારથી વિમોહિત થયા છે. કેમ એ જુદા પાડતા નથી? જે વ્યવહારના વિષયભૂત રાગાદી ભાવ છે, તે રાગાદી ભાવમાં જેને નિકાસ છે, રાગાદી ભાવમાં પોતાપણાનો પોતારૂપપણાનો જેને વ્યામો છે, ભ્રમ છે, અને તેથી એકત્વ બુદ્ધિએ વર્તે છે તેમાં, તે જીવો રાગને અંતરંગમાં જ્ઞાનથી જુદું પાડી શકતા નથી, જુદું પાડતા નથી. આ પરિસ્થિતિ છે. સાથે સાથે વાત કરી છે કે નાયક ભાવને એટલે આત્માને ભાવથી એને આત્મભાવ કહીએ, અને રાગને એટલે કોઈ પણ પ્રકારના વિભાવ ભાવને, નામ રાગનું લીધું છે, પણ કોઈ પણ પ્રકારના વિભાવ ભાવને સ્વભાવથી જુદા જીવો પાડતા નથી, એટલે જુદા છે છતાં જુદા જાણતા નથી, અનુભવતા નથી. ભ્રમથી પોતાને ભૂલીને રાગને જ પોતારૂપપણે જાણે છે, તેવા જીવો શા માટે કેમ એમ પરિણમે છે? એવું પરિણમવાનું શું કારણ છે? કે તે જીવો વ્યવહારથી મોહિત થયા છે. જે કોઈ રાગાદી પરિણામ છે એના અશુભ રાગને તો વ્યવહાર કહેવાતો નથી, સામાન્યપણે શુભ રાગને જ વ્યવહાર કહેવામાં આવે છે. તેમાં તેને વ્યામો થયો છે કે આ ધર્મ છે, આ ધર્મનું સ્વરૂપ છે. એવા ભ્રમને લઈને, એવા અજ્ઞાનને લઈને બંને એની અંદરમાં ભેદજ્ઞાન થતું નથી, મોક્ષ માર્ગ થતો નથી. ભેદજ્ઞાનનું ફળ જે સ્વાનુભૂતિ છે, એ સ્વાનુભવ એને પ્રગટ થતો નથી. વિમોહિત થયા છે એનો અર્થ કર્યો છે કે એ વ્યામોમાં શું અભિપ્રાય રહ્યો છે કે આવો શુભરાગ કરતા કરતા વ્યવહારનો અર્થ કર્યો કે આવો શુભરાગ કોઈ એક પ્રકારનો શુભરાગ કરતા કરતા મને લાભ થશે, મારું કલ્યાણ થશે, મારા આત્માને કાંઈ પણ અંદરના લાભનું કારણ થશે, એવા એવું એના અભિપ્રાયમાં રહેલું છે. આ અભિપ્રાયના વિશે શીખ્યો છે. રાગમાં જુદો કેમ પડે? રાગથી એ રાગથી જુદો પડી શકતો નથી. જે શરૂઆત જે વિધિથી કરવાની છે એ વિધિથી ઊંધો ચાલે છે. વિધિ એ છે કે અંતરંગમાં રાગથી ભીન પડવું, વિતરાગ થવા માટે, વિતરાગતા પ્રગટ કરવા માટે રાગથી ભીન પડવું, રાગથી જુદા પડવું, રાગથી દૂર જવું, રાગથી વિરુદ્ધ જવું, એમ થવાને બદલે રાગથી મને લાભ થશે એમ માને છે. એને ભેદજ્ઞાન થતું નથી, અને ભેદજ્ઞાનનું ફળરૂપ સ્વાનુભૂતિ છે એ એને પ્રગટ થતી નથી.
વિધિ એટલે એમ કહેવાનું હોય કે આ ત્રિકાળી વાસ કરો એ વિધિ છે,
પણ ત્રિકાળીનો આશ્રય રાગની એકત્વ બુદ્ધિ રાગને આશ્રયથી ક્યાંથી થશે? જેને રાગ કરતા કરતા મને લાભ છે એમ માન્યું છે, એટલે રાગમાં જેને લાભ માન્યો છે, રાગનો આશ્રય કરે છે, લાભ માને છે ત્યારે શું કરે છે કે રાગનો આશ્રય કરે છે, ત્યારે પોતાના પરિપૂર્ણ પરમાત્મ સ્વરૂપનો આશ્રય કરી શકતો નથી. આશ્રય એક સાથે બે જગ્યાએ થાય નથી. અને રાગથી વિરુદ્ધ એવું જે વિતરાગ સ્વરૂપ આત્મા છે, આત્મા તો વિતરાગ સ્વરૂપ છે, એનાથી લાભ થશે એમ પણ એમાં રહેતો. રાગથી લાભ છે એમાં વિતરાગ સ્વરૂપે પરમાત્મ તત્વથી લાભ છે એ વાત ઉડી જાય છે, એ ખલાસ થાય. એકનો આશ્રય કરતા બીજાનો આશ્રય નથી થઈ શકતો. ચાહે તો જીવ રાગને પસંદ કરે અને ચાહે તો જીવ પરમાત્માને પસંદ કરે, એને ઠીક લાગે છે, સ્વતંત્ર. એમ જે કરવું હોય એના માટે સ્વતંત્ર છે. આમ ત્રિકાળનો આશ્રય કરવા માટે રાગથી જે એકત્વ અનાદિનું ચાલ મારે છે એને તોડવું આવશ્યક છે. એક સાથે બેઠ્યા એકત્વ બુદ્ધિ તૂટે અને સ્વરૂપમાં અભેદ બુદ્ધિ અભેદભાવ થાય, સ્વરૂપમાં અભેદભાવ થાય અને એકત્વ બુદ્ધિ તૂટે, બે સાથે રહી શકે એવું. કેમ કે તન્મયતા બે વિરુદ્ધ વિષયમાં કેવી રીતે થાય? સ્વરૂપમાં પણ તન્મયતા થાય ને સ્વરૂપથી વિતરાગ સ્વરૂપમાં તન્મયતા થાય ને રાગાદી ભાવમાં તન્મયતા થાય, બે વાત એક સાથે કેવી રીતે, એ કોઈ રીતે સંભવિત શક્ય નથી. ભાઈ એનું પોતાનું ખરું સ્વરૂપ શું છે? જો રાગ એનું ખરું સ્વરૂપ હોય અને એમાં તન્મય થાય તો તે ઉચિત છે. પણ રાગ તો એનું સ્વરૂપ નથી, એ તો ક્ષણવર્તી વિભાવ છે, રાગમાં ચાલ્યો જાય છે, દુઃખદાયક છે, મલિન છે, એનું સ્વરૂપ કેમ હોય શકે? એનું મૂળ સ્વરૂપ છે, એમાં તન્મય થાય તો એના માટે તે ઉચિત છે.
બરાબર,
આ તો
સીધી વાત,
ન્યાયથી પણ સીધી વાત છે, ન્યાય સંપન્ન છે. અંદરમાં રાગથી ભિન્ન પડે તો રાગને ભિન્ન પડવાનો પ્રયાસ કરે, ભિન્ન પડવાનો પ્રયત્ન કરે તો રાગ છૂટે, ભિન્ન પડવાનો પ્રયત્ન ન કરે તો રાગ છૂટે. ભિન્ન પડવું હોય તો ભિન્ન પડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આત્મામાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરો, એ તો બે પડખાની વાત, બે પડખાની છે, ખરેખર એક જ વાત છે. બે વાત બે દેખાય છે પણ ખરેખર તે એક જ વાત છે, એક નસ્તી છે, એક નાસ્તિક છે, અનેકાંત છે. એ જ અનેકાંતને આગમની અંદર અમૃત કહેવામાં આવે છે. કેમ કે ત્યાં આનંદ અમૃતનો અનુભવ થાય છે. એ રીતે રાગથી ભિન્ન પડતા અને સ્વરૂપમાં એકાગ્ર થતા સ્વરૂપનો નિદાનંદનો અનુભવ થાય છે. એ આનંદ અમૃતનો અનુભવ હોવાથી અનેકાંતને અમૃત કહેવામાં
આવે,
અનેકાંત તે અમૃત છે. આત્મા સ્વરૂપથી છે પરથી નથી એવું એક સાથે બે વિરુદ્ધ શક્તિઓને પ્રકાશનારું જે અનેકાંત છે તે અમૃત છે. આવી સમયસારમાં પરિશિષ્ટમાં અનેકાંતની પરિભાષા છે, પરિભાષા કહો, વ્યાખ્યા કહો. અમૃતચંદ્ર આચાર્યદેવ અનેકાંતની આ વ્યાખ્યા કરી છે. પોતાનું નામ અમૃત છે. એકાંતની વ્યાખ્યા કરતા એમ કહ્યું છે કે આમ અનેકાંત છે તે અમૃત છે. કેમ કે પરની નાસ્તી કરતા, રાગાદીની નાસ્તી કરતા અને સ્વચ્છ પુષ્ટિમાં પોતે અસ્થિપણે બિરાજમાન છે એનો અનુભવ કરતા, સ્વરૂપમાં રહેલો આનંદ અનુભવ ગોચર થાય છે તે અનુભવ ગોચર થાય છે અને પ્રાપ્યની પ્રાપ્તિ કહે છે. એની પ્રાપ્તિ થઈ કે જે પ્રાપ્ત હતું એની પ્રાપ્તની પ્રાપ્તિ થઈ, એ અમૃત છે. અનેક અંશને ત્યાં અમૃત કહેવામાં આવે. શું કહે છે કે શુભ ઉપયોગ તે સાધન છે, શુદ્ધ ઉપયોગ તે સાજ છે, એમ માનનારા લાભ રાગમાં લાભ માનતા હોવાથી વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ આત્માને અને રાગને એક માને છે. શુભ ઉપયોગ તે સાધન છે અને શુદ્ધ ઉપયોગ છે, આવું કેટલાક માને છે. એક વાત પરિણામ ક્રમમાં નિશ્ચિત છે, નિયત છે કે અશુભ ઉપયોગ પૂર્વક કોઈ શુદ્ધ ઉપયોગમાં પરિણમતા નથી.
બરાબર,
શુદ્ધ ઉપયોગ રૂપ પરિણામ જેને થાય છે એને એની પૂર્વ પર્યાયમાં નિયમથી શુભ ઉપયોગ હોય છે, અને એ શુભ ઉપયોગમાં પણ એ શુભ ઉપયોગનો વિષય પણ આત્મા હોય છે. શુભ ઉપયોગ પૂર્વક કે હું ત્રિકાળી છું, શુદ્ધ છું, અખંડ આનંદ છું, એક રૂપ છું, ત્રિકાળ રૂપ છું, એવું જે શુદ્ધ ઉપયોગનો જે વિષય છે એ વિકલ્પ ગોચર પહેલા રહે છે. શુભાવ બીજો શુભાવ નથી હોતો, બીજો તો કોઈ બાહ્ય ક્રિયાના શુભાવનો તો પ્રશ્ન નથી, પણ વિચારમાં જ્ઞાનમાં જે વિષય છે એ જ્ઞાન ઉગ્ર પુરુષાર્થ સહિત ન વર્તે, સ્થિર થવામાં અને અસ્થિર ભાવે વર્તે, ત્યારે સાથે વિકલ્પની ઉત્પત્તિ થઈને એની અસ્થિરતા વર્તે, ત્યારે વિકલ્પનો વિષય પણ શુદ્ધાત્મા, વિકલ્પનો વિષય પણ ત્યાં આત્મા હોય છે. એવું જોઈને એને એમ કહેવાય છે કોઈ વખત કે આ સાધક છે ને આ સાધ્ય છે, આ સાધન છે ને આ સાધ્ય છે. અહીંયા ગુરુદેવ એ વાતનો પણ નિષેધ કરે છે કે એવો શુભોપયોગ તે સાધન અને શુદ્ધોપયોગ તે સાધ્ય એમ પણ ખરેખર નથી. કેમ કે એ શુભોપયોગના કાળે જે પુરુષાર્થનું પરિણામ છે એના કરતા શુદ્ધોપયોગના કાળે જે પુરુષાર્થનું પરિણામ છે એમાં બહુ મોટો અંતર છે. મિથ્યા દ્રષ્ટિને પણ એટલું તો થાય છે, સમ્યક દર્શન થયા પહેલા એ વિકલ્પમાં શુભ ઉપયોગમાં વિચાર સમેત આત્માના વિચાર અને પ્રયાસ કરે છે, પણ પુરુષાર્થ એટલો નથી ત્યાં સુધી એનું મિથ્યા સ્તુતું નથી, એનું અજ્ઞાન મળતું નથી અને શુદ્ધો ઉપયોગ થતો નથી. વેદજ્ઞાનનો અંદર પ્રયત્ન ચાલે છે, વેદજ્ઞાન કરતા 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 જે શુદ્ધોપયોગ રૂપ પરિણામ થયું એ કાળનો જે પુરુષાર્થ છે એ કાળે બિલકુલ સ્વતંત્ર રીતે પૂર્વ પર્યાયની અપેક્ષા વિના ઉત્પન્ન થયેલો ભાવ છે.
બરોબર,
રાગ અને નિમિત્ત તો એક બાજુ રહો, પણ એની પૂર્વ પર્યાયનો જે મંદ પુરુષાર્થ અને ત્યાર પછી પર્યાય ઉત્તર પર્યાયનો જે અપૂર્વ પુરુષાર્થ એ બે વચ્ચે બહુ મોટો પુરુષાર્થ લઈએ તો ચડતો ચડતો પુરુષાર્થ છે, વધતો વધતો પુરુષાર્થ છે, પણ હજી અહીંયા પુરુષાર્થ શુભરાગ સાથે થી છૂટતો નથી. એટલો પુરુષાર્થ છે કે જેમાંથી શુભરાગ થી છૂટાતો નથી. એ પુરુષાર્થ ને એને શુદ્ધોપયોગના પુરુષાર્થમાં સારો એવો આંકરો
પુરુષાર્થ.
એ કાળનું જે કાળ છે એ બિલકુલ સ્વતંત્ર છે. એમ નીચે પણ એમ છે, બારમા ગુણસ્થાને જે પુરુષાર્થ વર્તે છે ત્યાં સદવસ્ત છે કોઈ પણ સાધક, અને તેરમા ગુણસ્થાને જ્યાં પુરુષાર્થ ઉત્પન્ન થયો અનંત ચતુષ્ટય પ્રગટ થયા અને સર્વ શુદ્ધિ પ્રગટ થઈ ત્યાં જ્ઞાન જે સ્થિતિએ હતું તે પલટો મારીને એક સમયમાં પરિપૂર્ણ થયું. તો પરિપૂર્ણ જે જ્ઞાન થયું એ કેટલું હતું કે અનંત થયું. બારમા અવસ્થાને જે જ્ઞાન હતું એ કેટલું હતું કે તેના અનંતમાં ભાગે અલ્પ. ચારિત્ર યથાર્થા ચારિત્ર પ્રગટ થયું અરિયંત દશામાં. એ કેવું કેટલું ચારિત્ર છે કે અનંત ચારિત્ર છે. ચતુષ્ટય કહે એ પહેલા બારમા અવસ્થાને તો કે અનંત. એમ અલ્પતા સાધક અને પૂર્ણતા સાધ્ય એવો વ્યવહાર પૂર્વ પર્યાયના નિયમક્રમને બતાવવા ભલે કરાય, પણ ખરેખર એની મદદથી આમ થયું છે એમ નથી. પણ વધતો 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 ક્યાં સુધી પહોંચ્યો એવું ત્યાં બતાવે છે, અને એવું વૃદ્ધિગત પણ અવશ્ય થવું ઘટે છે એમ બતાવે છે. એવું થયા વિના આમ ન થાય એમ પણ ત્યાં બતાવ્યું છે, પણ એનેથી થયું એ પ્રશ્ન ત્યાં ન્યાયસંગત રહેતો નથી. કેમ કે અલ્પ પણ અનંતમાં ભાગનું જ્ઞાન, અલ્પ જ્ઞાન એ સાધક અને કેવળ જ્ઞાન તે સાધ્ય એ કેવી રીતે બને જે પોતે અધૂરું જ્ઞાન છે તે અધૂરું જ્ઞાન સાધક અને આને એને સાધ્ય એમ કેમ કહેવાય. વધતું વધતું છે માટે એનું નામ સાધક આવ્યું, કેમ કે સાધ્ય સુધી પહોંચશે તેમાં માટે. પણ ખરેખર કાર્યકારણની ત્યાં નિશ્ચય પરિસ્થિતિ નથી એટલે એને વ્યવહારના વિભાગમાં નાખવામાં આવે. નિશ્ચય પરિસ્થિતિ નહીં હોવાથી એને વ્યવહાર કહેવામાં
આવે. કાર્યકારણનો કોઈ નિયમ જ નથી.
કાર્યકારણનો ખરેખર નિયમ નથી. વિકાસની વાત છે. જુદી પાડી ના ગમે એમાં બીજું શું છે એની
અંદર
દ્રવ્યગુણ પર્યાય છે. વિચારીએ તો કે પહેલી પર્યાય કારણ કહેવાય છે, પછીની પર્યાયને કાર કહેવાય છે. પહેલી પર્યાય જે વ્યય છે એને નવી પર્યાય ઉત્પન્ન થઈ એ બે વચ્ચે શું છે કે અભાવ છે. શું છે બે એને પ્રાક અભાવ શાસ્ત્રમાં જે અનેક પ્રકારના અભાવના વિષય ચાલ્યા છે, અત્યંત અભાવ, પ્રાક અભાવ જેમાં જેનો અભાવ છે એને કાર્યકારણ શું કહેવાય. ખરેખર એને શું કહેવાય, એમાં એનો સદભાવ જ નથી. અભાવ છે પછી શું એનું કારણ લાગુ પડે.
વિદ્યાનું
કાર્યકારણ બીજું શું છે કે કાર્ય અને કારણ બે વચ્ચે છે,
બરોબર?
એકને ને એકને કહો તો નિશ્ચય છે અને બે માં એક હો તો વ્યવહાર છે. જેમ કે શુદ્ધો ઉપયોગ થયો તે પર્યાય પોતે જ કારણ છે ને તે પર્યાય જ કાર્ય છે,
બરોબર?
પર્યાય જ પર્યાયનું કારણ છે, એ સિવાય પર્યાયનું કોઈ કારણ નથી, એમ કેમ કે નિશ્ચય છે. પર્યાય પોતે કારણ છે ને પોતે જ કાર્ય છે, એમ એકમાં ને એકમાં કારણ કાર્ય કેમ કે નિશ્ચય છે, અને બે વચ્ચે કારણ કાર્ય કેમ કે
વ્યવહાર છે,
કેમ કે બે વચ્ચેનો વ્યવહાર થઈ ગયો.
બરોબર,
એકને કારણ નું નામ આપવું ને એકને
કાર્ય
કાર્યનું નામ આપવું. ખરેખર તો બંને પર્યાયો પોતપોતાના સ્વસમયમાં ઉપાદાન પોતાના જ ઉપાદાન સ્વરૂપે છે, નિશક્તિ સ્વરૂપે હોવાથી ઉપાદાન એટલે નિશક્તિ, પોતાના તે કારણે ઉપાદાન રૂપે તે પ્રગટ થઈ છે. એને કારણમાં નાખો કે કાર્યમાં નાખો એ બંને વ્યવહાર છે,
બરોબર?
દ્રવ્ય વ્યવહાર છે, દ્રવ્ય પર્યાયમાં દ્રવ્યને કારણ કહેશો કે પર્યાયને કારણ કહેશો? દ્રવ્યને કારણ કહો, પર્યાયને કારણ કાર્ય કહો, વ્યવહાર છે. દ્રવ્ય પરિપૂર્ણ છે, પર્યાય અલ્પ છે. દ્રવ્યના આશરે પર્યાય છે એમ કરીને દ્રવ્યને કારણ કહો, દ્રવ્યના આશરે પર્યાય પ્રતિ એમ કહીને દ્રવ્યને કારણ કહો તો દ્રવ્ય પરિપૂર્ણ છે, કારણ પરિપૂર્ણ ને કાર્ય અપૂર્ણ. પૂર્વોત્તર પર્યાયમાં પણ કારણ કાર મેળ જોઈને સદ્રષ્ટા જોઈને કહેવામાં આવે છે. કોઈ જીવ અગિયાર નથી કહ્યું શું કારણ કહેશો? અગિયારમું ગુણ સ્થાન તે કારણ અને નીચેનું ગુણ સ્થાન તે કાયમ લાગુ પડે તો વ્યવહાર છે નહીં લાગુ. વ્યવહાર ઉચ્ચાર ને યોગ્ય કાંઈ વાત જોઈને વ્યવહાર કરવામાં આવે છે, એની મર્યાદા એટલી જ છે. સમરસતા જોઈને વધતો ભાવ જોઈને અહીંયા તો એમ કેમ છે કે શું ઉપયોગ તે સાધન છે, શુદ્ધો ઉપયોગ તે સાધ છે, એ વ્યવહાર એટલા માટે લાગુ નહીં પડે કે શુભોપયોગ અને શુદ્ધોપયોગ તો વિજાતીય છે. શુભ અને શુદ્ધ તો વિજાતીય છે, શુભમાં અશુદ્ધતા છે અને શુદ્ધોપયોગમાં શુદ્ધતા છે, શુભોપયોગમાં રાગની અશુદ્ધતા છે અને શુદ્ધોપયોગમાં શુદ્ધતા છે, અશુદ્ધ કારણ અને શુદ્ધ કાર્ય એ વાત ખરેખર લાગુ પડે એવી રીતના નથી તો પછી આવો વ્યવહાર ક્યાંક શાસ્ત્રમાં આવે છે એનું શું કરશો? આટલો પ્રશ્ન ઉભો થશે, તર્ક સંભવિત તર્ક આટલો છે કે ત્યાં શુભોપયોગની સાથે સાથે પુરુષાર્થ વધતો, પુરુષાર્થ જ્ઞાન બળ, જ્ઞાનનું દિશા ફેરફણું, જ્ઞાનનો વિષય એ બધું જોઈને કેટલાક બીજા ગુણોનું પરિણામ જોઈને અથવા દ્રવ્યના સર્વગુણોમાં જે પરિસ્થિતિ પલટો ખાવાની તૈયારી થઈ રહી છે, જેમ કે મુખ્ય દ્રષ્ટિ સમ્યક દર્શન પ્રત્યે આગળ વધે છે, સમ્યક સન્મુખ લઈએ તો એનું મિથ્યાદ ગળતું જાય છે, એનું જ્ઞાન સ્વસન્મુખ થઈને જ્ઞાન બળ વધતું જાય છે, સ્વરૂપની અનન્ય રુચિ વધતી જાય છે, પુરુષાર્થ પણ એનો વૃદ્ધિગત થતો જાય છે, એવું બધું બતાવવા માટે સાધન છે ને આ સાધ છે એમ કહેવામાં આવે છે, અથવા આ કારણ છે ને આ કાર્ય છે એમ કહેવામાં આવે છે. પણ એનો નિયમ નિયત ક્રમ બતાવવા માટેનો વિષય છે. આની મદદથી આ થયું એમ બતાવવા માટે, કેમ કે સમય સમયની પર્યાય સ્વતંત્ર છે. સમય સમયની પર્યાય પ્રત્યેક સમયની એકદમ સ્વતંત્ર થાય છે. એમાંય તે જે શુભોપયોગ, શુભોપયોગથી છૂટીને જે શુદ્ધોપયોગ થાય છે એ તો એકદમ એ વખતનું બળ જ બીજી જાતનું, જોર જ બીજી જાતનું છે. પુરુષાર્થ જાણે કોઈ જુદા તબક્કામાં પ્રવેશ કરે છે, કોઈ વિશિષ્ટ તબક્કામાં પ્રવેશ કરે છે, એ પરિસ્થિતિ છે.
બીજું તો સમ્યક દર્શન થાય ત્યારે
ત્યારે એને અનુભવથી પણ એમ લાગે છે, એ બધી વિશેષ વાત. એ વખતે એને અનુભવથી પણ એમ લાગે છે કે આ જે પરિણામ એ કાળે જેટલા પુરુષાર્થી આવ્યું સ્વતંત્ર આવ્યું છે, એને પૂર્વ પર્યાય જોડવાનું કઈ કારણ રહેતું નથી, કેમ કે ત્યાં તો અનંતાનુબંધી હતો. વિકલ્પ આત્માનો છે, સુધાત્માના વિકલ્પમાં અનંતાનુબંધી નો કશાય કારણ અને શુદ્ધોપયોગ કાર્ય કોઈ રીતે બેસે
નહીં. અનંતાનુબંધી
નો અર્થ કરીએ કે ખ્યાલ આવે અનંત અનુબંધ કોને કહેવો, કે જે એકને બીજાથી લાભ માને છે એને બીજાને ત્રીજાથી લાભ માને, બીજાને ચોથાથી લાભ માનવો પડશે. દાખલા તરીકે આત્મા એક સ્વતંત્ર પોતાના અનંત સામર્થ્યરૂપ ઉપાદાનને લઈને રહેલું એક દ્રવ્ય છે, પ્રત્યેક દ્રવ્ય રૂપે એમ પોતાની અનંત શક્તિરૂપ ઉપાદાનને ગ્રહણ કરીને સંગ્રહ કરીને રહેલું પ્રત્યેક પદાર્થ દ્રવ્ય છે. હવે એકને બીજાથી લાભ માનો તો બીજાને ત્રીજાથી લાભ માનીને અનંત દ્રવ્યો છે એને શૃંખલા જોડવી જોઈએ, એનો અનુબંધ અનંત આવી જશે. જેમ કે કોઈ અહીંયા લૌકિકમાં શું કહે છે, ભાઈ મારો દોષ થયો ને એનું કારણ ફલાણું છે, કારણ બીજું બોલશે. લૌકિકની અંદર કોઈ પણ વિચાર નથી, પોતાના દોષનું કારણ એ બીજાને શોધશે, ફલાણું કારણ ઊભું છે તેથી મને આવા પરિણામ થયા, જે કઈ દોષિત પરિણામ થયા માફ થતી છે. તારો દોષ તારે લઈને છે આ સિદ્ધાંત
બરોબર.
જો એમ માને કે બીજાને લઈને દોષ છે તો અનંત અનુબંધ એમાં ઉભા થાય કે એમ થવાનું કારણ શું, એ પરિસ્થિતિ થવાનું કારણ આ, એમ થવાનું કારણ આ, એમ થવાનું કારણ આ, એમ થવાનું
અનંત બંધ ચાલે છે,
એનો કોઈ છેડો આવવાનો અથવા એક જીવ પોતાનું કારણ બીજાની સાથે જોડે છે એ વર્તમાનમાં ઉદય રૂપે ભલે એક જ નિમિત્ત સાથે કે એક જ રાગની પર્યાય સાથે જોડે, એના અભિપ્રાયમાં અનંત અન્ય પદાર્થો સાથે કારણ કાર્યનો અભિપ્રાય રહેલો છે, તેથી એને અનંત અનુબંધ કહેવામાં
આવે.
ઉદય ભલે એકની સાથે છે, અભિપ્રાય અનંતની સાથે જોડ્યો છે. અથવા જેને એક રાગ રાગનો પણ રૂચે છે એને અનંત રાગની રૂચે છે. જેને એક પુદગળ રસકણની પર્યાય ઉપર વ્યામો છે એને અનંત આખા જગતનો વ્યામો છે, એમ વાત છે. એનો અભિપ્રાય છે કેમ કે એને પોતાને છોડ્યો ત્યારે એ બીજું છે, પોતાને છોડીને પરને વળ્યો એ એકને નથી વળ્યો અનંતને વળ્યો છે, ભલે એ સમજે કે ના સમજે પણ એ અનંતને વળ્યો છે.
સમયની એક પર્યાય
માં બીજી પર્યાય માં પછી ચાલુ રહેવું જોઈએ એવો ક્રમ ક્યાંથી લાવો, ચાલુ રહેવું જ જોઈએ એવો કઈ નથી. દરેક પર્યાય સ્વતંત્ર છે.
મટવું જોઈએ એવો વિકલ્પ ન
હોય.
આમ પાછું જઈએ તો મટવું જોઈએ એવો વિકલ્પ ન હોય.
ખરેખર તો વિકલ્પ જ ન રહે એવો આ વિષય છે. કોઈ પણ વિકલ્પ ન રહે આ જ્ઞાન એવું છે કે કોઈ પણ વિકલ્પ ન રહે ને આત્મા નિર્વિકલ્પણે સ્વરૂપમાં સ્થિર થાય એવો આ વિષય. આખા આનું વાચ્ય જ છે. એટલો કોઈ જ્ઞાનનો વિસ્તાર છે એનો વાચ્ય અમે અનુભવીએ છીએ કે ખરેખર આત્મા વિકલ્પ કર્યા વિના સ્વરૂપમાં નિર્વિકલ્પ આવે સ્થિર થઈ જાય એ એનો વાચ્ય છે. સર્વ વિસ્તાર સર્વ વિકલ્પનો વાચ્ય શું લેવો, સરવાળો શું લેવો, વિકલ્પનો વિલય થાય છે કાર્ય કારણ ગુણાને અથવા આખા સંસારનો એમાં વિલય થઈ જાય. ઉપજે મોહ વિકલ્પ થી સમસ્ત આ સંસાર આત્મસિદ્ધિ માટે પ્રક્રિયા છે. એક વિકલ્પ મોહ સહિત ઉપજો કે આ સમસ્ત સંસાર છે. ઉપજે મોહ વિકલ્પ થી
સમસ્ત આ સંસાર
અંતર્મુખ લોકતા વિલય થતા જ્યાં અંતરમાં દુર્યો ત્યારે આખો સંસાર વિકલ્પ માત્ર વિલય થતા કોઈ વાર લાગતી નહીં. સાધન છે અને શુદ્ધ ઉપયોગ તે સાજ છે એમ માનનારા એવી માન્યતા રાખવા વાળા રાગ ના લાભ માનતા હોવાથી એને સાધન માનીને પણ લાભ માને છે. વ્યવહારથી વિમોહિત હૃદય વાળાઓ એનું હૃદય તૂટ્યું અહીંયા એના હૃદયમાં વ્યામો ભ્રમ થયો. આત્માને અને રાગને એક માને છે. વિતરાગ સ્વરૂપે આત્માને અને રાગને
એક માને
એક માને છે. વિતરાગ સ્વરૂપે આત્મા છે એને ખબર નથી. એ તો રાગને જ આત્મા ખરેખર માને છે. એને એનો રાગ જ આત્મા થઈ ગયો છે. એને છોડવો એને આત્મા છોડવા બધું લાગે છે. તો એને છોડાવે એને આત્મા છૂટતો હોય ને મૃત્યુ થતું હોય એ વેદના થાય. અરે રે તમે આ છોડાવો, અરે રે અમે આ કરતા હતા અમે છોડાવો છો. રાગ મહારાશ્રીને ગુરુદેવને સમીર શિખરની પહેલી યાત્રામાં વર્ણિજી સાથે ચર્ચાનો પ્રસંગ મધુબનમાં સમીર શિખર ધોરણ વર્ણિજી તમે ઓળખો. વર્ણિજી ગણેશ પ્રસાદજી વર્ણિ દિગંબર સંપ્રદાયના ગુરુદેવના સમકાલીન મોટા વિદ્વાન અને સમાજને ગણમાન્ય વ્યક્તિ હતા. દિવ્યતાની દ્રષ્ટિએ એટલે એમ ગણો કે દિગંબર સંપ્રદાયની અંદર બે મોટી વ્યક્તિઓ કાંજી સ્વામીનું નામ હતું, આ બાજુ ગણેશ પ્રસાદજી વર્ણનું નામ હતું એમ કહી શકાય. સમય શિખરની પહેલી યાત્રા 2013 સાલમાં મારો પ્રવેશ નહોતો હજી ત્યાં આવ્યા પછી થતો એમાં એમને પ્રશ્ન કર્યો હતો, અંદર પ્રશ્ન કર્યો. ચર્ચા ગોઠવી તે વિદ્વાનો દિગંબર સંપ્રદાયના અનેક વિદ્વાનો પણ ઉપસ્થિત હતા. આપણા વિદ્વાનો પણ જે સંઘમાં સાથે હતા એ ઉપસ્થિત હતા. બીજા પણ વિદ્વાનો ઉપસ્થિત હતા. રાગની પર્યાય સાપેક્ષ છે કે નિરપેક્ષ છે એક પ્રશ્ન વિચાર્યો. ગુરુદેવશ્રી પણ નિશ્ચયથી રાગ નિરપેક્ષ છે કેમ કે એક સમયનો પર્યાય છે અને અપેક્ષા લગાડો કે વ્યવહાર કર્મના ઉદયથી રાગ થયો એમ કેમ કે વ્યવહાર છે. કોઈ પણ નિમિત્તને કારણે રાગ થયો એમ કેમ
વ્યવહાર છે.
નિશ્ચયથી તે કાળે તે દ્રવ્ય તે ઉત્પાદન કારણ કાર્ય પોતે છે, બીજું કોઈ છે
નહીં
એ વાતની સંગત નથી. પછી અંગત પ્રશ્ન પૂછો કે તમે તો દીક્ષા અંગીકાર કરી દીધો, સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા અંગીકાર કરી દીધો, દીક્ષા છે, પ્રતિજ્ઞા છે. શું છે?
પ્રતિજ્ઞા.
દીક્ષા છે પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા આવે છે કે એને બાહ્યાચરણમાં પણ અમુક રીતે જ રહેવું પડે. હવે એ પ્રતિજ્ઞા તમે તોડી એમ છો કે અત્યારે કોઈ સ્થાનકવાસીના સાધુ તરીકે એ પ્રતિજ્ઞા લીધી કે એવું તો કાંઈ અત્યારે વર્તન કરતા નથી, હું પ્રતિ રાખવી અથવા જે કાંઈ આચરણ સાધન હોય છે
એ તો ચાલતા ચાલતા
મગે ચાલવાનું ડોળીમાં પણ બેસે નહીં, મગે ચાલે અથવા ડોળીમાં બેસે માત્ર ટ્રેન પ્લેન વગેરેમાં
નહીં.
પછી પૂછણી કરીને આહાર લેતા અત્યારે ભાણે બેસી અનેક પ્રકારની રીતે ફેરફાર છે. આનું સમજાવ ઠીક હા, આ તો વિસ્તાર છે ને, પણ વિદ્વાનોના કોડ વર્ડમાં જે પૂછવાની ભાષા છે એની કોડની ભાષા હોય ને આપણે દીક્ષા અંગીકાર કરીને ત્યારે પ્રતિજ્ઞા મન પ્રતિજ્ઞા લેવાનો પણ વિકલ્પ આવે છે ને, એવો એક રાગ આવ્યો હતો એનો અભાવ થઈ ગયો. શું
ભાવ સરસ રાગ હતો
એ કોણ વર્ડમાં જવાબ છે? સમજવું એટલું સમજે કે સાચું જ્ઞાન, સાચી શ્રદ્ધા અને વિતરાગતા ઉત્પન્ન થતા મિથ્યાત્વ સહિતનો જે પ્રકારનો રાગ થયો હતો તેનો નાશ થઈ ગયો. પ્રતિજ્ઞા નથી કર્યું, રાગનો નાશ થયો છે. આવો એક પ્રશ્ન થાય, કહેવાનો મતલબ શું છે કે જે રાગ છે એ આખરમાં રાગ છે એનું એના સ્વભાવથી એનું સ્વરૂપ જાણે છે. જો રાગના સ્વભાવને જોવામાં આવે તો એમાં દુઃખ અને મલિનતા અનુભવ ગોચર થયા વિના રહેશે નહીં. વિકલ્પ પૂછો કે એમાં દુઃખ અને એમાં મલિનતા છે એ અનુભવ ગોચર થાય. એની સામે જે જ્ઞાન છે, જ્ઞાયજ ભાવ જે જ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે, એ જ્ઞાનને જોતા, એકલા જ્ઞાનને, નિર્ભેર જ્ઞાનને, શુદ્ધ જ્ઞાનને જોતા એમાં પવિત્રતા
છે
અને સુખ આનંદના દર્શન થયા જ્ઞાન. આમ વાત છે, આ બે જે મોટા આંકડા વાળી ચીજ છે, એકમાં પ્રકાશ છે એકમાં અંધકાર છે, એકમાં સુખ છે એકમાં દુઃખ છે, એકમાં પવિત્રતા છે એકમાં મલિનતા છે, એ આટલા જુદા હોવા છતાં જુદા ન દેખાય તો કોઈ રીતે એ રાગથી મુક્તિ થવાનો અવસર નથી, પ્રસંગ નથી. આ વિશે છે એટલે એમ કહ્યું કે શુભોપયોગને સાધન અને શુદ્ધોપયોગને સાજ માનનારા રાગમાં લાભ માનનારા છે. કહેવું વ્યવહારથી જુદી વાત છે અને ખરેખર માનવું જુદી વાત છે. પાડોશમાં હોય ને એને એમ કહે કે અમારા તો બાપના થયા, એમ કે સાર સંભાળ કાળજી લેતા હોય, પણ ખરેખર
બાપ નથી,
બાપ નથી એ વાત એમ કહેતી વખતે નિશ્ચય જ્ઞાન શુદ્ધ
નથી. રાગમાં લાભ માની
કહે છે કે એ લાભ માન ત્યાં લાભની માન્યતા હોવાથી એને વિમોહિત હૃદય વાળા થયા છે.
બરોબર,
રામો છે હૃદયમાં ભ્રમ છે, એ આત્માને અને રાગને એક માને છે, ત્યારે ચૈતન્યના સ્વભાવને ભૂલી જઈને શું પરિસ્થિતિ ઊભી છે એમાં.
બરોબર,
કે પોતે ચૈતન્ય સ્વભાવી છે, ચૈતન્યના સ્વભાવને ભૂલી જઈને રાગના કર્તૃત્વમાં દોરાઈ જવાથી મોટી ભાષા આવે છે. રાગથી વિમોહિત થયેલાઓ પર્યાયમાં જે અનેક રૂપ વિશ્વરૂપ ભાવ પ્રગટ છે તે રૂપે આત્માને અનુભવે અનેકપણે અનેક રૂપે આત્માને અનુભવે બહુ અનુભવ છે આ વિશે થોડો સમજવા જેવો છે વ્યવહારથી વિમોહિત થતા રાગ પર દ્રષ્ટિ દે રાગ પર છે એ ઉપર દ્રષ્ટિ દેતા મનવચન કાયા જે પુગલની રચના છે એ પર ઉપર દ્રષ્ટિ દે કેમ કે એ પણ પરમાં છે હવે એક સામાન્ય દ્રષ્ટાંતથી સમજી શકાય એમ છે કે જેને પર ઉપર દ્રષ્ટિ છે એને સ્વ ઉપર દ્રષ્ટિ નથી જેને સ્વ ઉપર દ્રષ્ટિ છે એને પર ઉપર દ્રષ્ટિ નથી
બરોબર
જ્યાં દ્રષ્ટિ છે ત્યાં એની સાવધાની છે અને જ્યાં દ્રષ્ટિ નથી ત્યાં તેની
ઉપેક્ષા
કે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે સંપ્રદાયમાં જે રૂઢિગત ક્રિયાઓ કરવામાં ટીકાનો વિષય ને તે સમજવાનું દ્રષ્ટાંત
બરોબર
ત્યારે એ આટલી ક્રિયા આમ બરાબર થવી જોઈએ એ ક્રિયાની દ્રષ્ટિથી એમાં જે સાવધાની વર્તે છે ત્યારે એની ભાવ ઉપરની સાવધાની છે કેમ કે ત્યાં ક્રિયા પર છે ને ભાવ સ્વ છે
બરોબર
એટલે ભાવ બગાડીને પણ ક્રિયા કરે છે એવું જોવામાં આવે છે કે ભાવ બગાડીને પણ ક્રિયા કરવામાં અંદર 16-17 વર્ષની ઉંમરે દુકાને બેસવાનું શરૂ કર્યું એ પછી ઉઘરાણી જે થાય પકડ છે ભાવ નો ખ્યાલ ન હોય ને માણસ જરા એવો હતો કે આટા ખબરા પૈસા આપે આટા ખબર તો કોઈને પસંદ હોય નહીં એટલે મેં થોડી ચિકાસ કરી કે ખબર નથી ગુસ્સો આવી ગયો મેં આજે ઉપવાસ કર્યો છે અને માથે પણ મને શું ખબર છે ખાઈને વખત ઉપવાસ કર્યું ગુસ્સો વધ્યો એટલે એને શું કહ્યું ખબર નથી પડતી આજ મેં ઉપવાસ કર્યો છે ને તમે માથાકૂટ કરીને મને ગુસ્સે કરો મને શું ખબર તમે ઉપવાસ કરીને દુકાને સંગત બીજી શું ખબર કહેવાનો મતલબ એ છે કે ભલે ભાવ બગડે ભલે ગુસ્સો થાય ભલે આકુલતા થાય ભલે ઊંઘી જૂની પડે ઘણા શું જાય છે ભૂખની દુઃખની વેદના સામે કોઈ રમત રમે ચોપાટ રમે પાના રમે ક્યાંક બીજે જો તો વાંદરા જેવો છે ને નિશાણી જોઈએ ઠેકડા મારે કાંઈક ને કાંઈક સાધન પકડાવી દઈએ એટલે એને આ બધું થોડું છે તમે ખાધું નથી દુઃખનું ભૂખનું વેદન છે એ રીતે એના ઉપરની દ્રષ્ટિ છે એ ખોટી છે અને સાવધાની છે ખોટી છે તારા ભાવની સાવધાની ભાવની પવિત્રતા ભાવની નિર્દોષતા જળવાઈ રહેતા જે ક્રિયા થાય તે શુદ્ધ ક્રિયા છે નહીંતર ક્રિયાની શુદ્ધતા રહેતી નથી શુદ્ધ ક્રિયા છે અને જેને યથાયોગ્ય સમ્યક વ્યવહાર છે એને તો સ્વરૂપના સાધન પૂર્વક સ્વરૂપની સાવધાની પૂર્વક બહારની અંદર જે કાંઈ સહેજે કસાયની મમતા વર્તે છે એનું નામ વહેલા કહે છે
બરોબર
આ રીતે ભાવની સાવધાની ન રહે ને ક્રિયા થાય એનું નામ તો વ્યવહાર જ નથી એ તો વ્યવહારાભાસમાં જાય છે આભાસ પણ એટલા માટે કહે છે કે ત્યાં સાવધાની ન રાખવી સાધન ગણીને સાવધાની કરવા જતા એ સાધન નથી રહેતું પણ સાધ્ય થઈ જાય છે આ જ કરવું ન થાય કે સમજણમાં એને ભ્રમ છે કહેવામાં પણ એ ખોટું કહે છે કે આ સાધન છે ને આ સાધ્ય છે ખરેખર તો એની સાવધાનીમાં તે જ એને સાધ્ય થઈ ગયું છે એ સાધ્ય થઈ ગયું છે ત્યાં એની સાધન સાધ્યની શૃંખલા પણ સાચી રહેતી એ ગડબડ થાય એટલે એમ કહે છે કે ચૈતન્યના સ્વભાવને ભૂલી જઈને અહીંયા જેમ બાહ્ય જળની ક્રિયામાં રાગની તીવ્રતા મંદતાનો પણ વિવેક ન રહ્યો, મંદ પસાય રહ્યો જોઈએ, એના બદલે તીવ્ર પસાય થાય એનો પણ ખ્યાલ નથી રહેતો. તેમ અહીંયા જે રાગની અંદર સાવધાન છે એ ચૈતન્યના સ્વભાવને ભૂલી જઈને રાગના કર્તૃત્વમાં દોરાઈ જવાથી, ત્યાં રાગને પકડ હોવાથી રાગને કરવામાં જેમની ક્રિયાને કરવામાં દોરાય છે, રાગના કર્તૃત્વમાં દોરાઈ જવાથી આ તો નાળ પકડી છે, જ્ઞાની જીવોની
નાળ
પકડી છે. રાગથી વિમોહિત થયેલા પર્યાયમાં જે અનેક રૂપ અનેક જાતના રાગ રાગાદી ભાવો પ્રગટ થાય છે વિશ્વ રૂપ, એટલે અનેક રૂપ જે જે ભાવો પ્રગટ થાય છે તે રૂપે હું છું એવો અનુભવ કરે છે, એવો હું, એવો રાગ કરવા વાળો તે હું, આવો રાગ કરવા વાળો તે હું, શ્રાવકનો રાગ કરવા વાળો તે હું, ત્યાગીનો રાગ કરવા વાળો તે હું, એમ એમ થાય છે, એવું એ પોતાને અનુભવે છે. એમાં મૂળ મિથ્યાત્મનો દોષ જરા પણ મટતો નથી, ઉલટા ન દ્રઢ થઈ આવે કે આવો તે મારો રાગ વાળો તે. નિત્યાનંદ પ્રભુને દેખનારાઓ ઉદાર્થ દર્શ્યો છે. 11 દાખલાનો વિષય ચાલે, જ્ઞાયક ધ્રુવ નિત્યાનંદ પ્રભુને દેખનારાઓ અંતરંગમાં જે આત્મ સ્વરૂપ આત્મ તત્વ અનાદિ અનંત છે એને ધ્રુવ કહેવામાં આવે, સદાય છે, શાશ્વત સ્વરૂપે છે, જે જન્મતું નથી મરતું નથી, જન્મતું મરતું નથી પણ ઉત્પાદ એ રૂપ થતું નથી, તેથી એને ધ્રુવ કહેવામાં આવે છે. ઉત્પાદ એ ધ્રુવ યુક્તમ સત, એ 3માં વિભાગ કર્યો, એક સતને જે કહ્યું સત દ્રવ્ય લક્ષણમ, સત નામ સત્તા રૂપે હોવું તે દ્રવ્ય નું લક્ષણ છે, એ સત્તા રૂપે શું છે કે ઉત્પાદ એ ધ્રુવ, ત્રણ એક સત્તામાં દેખાય છે, એ સત્તામાં જે 3 દેખાય છે એમાં અહીંયા ધ્રુવ ની વાત કરીએ છીએ.
બરોબર,
આ જૈન દર્શન નો વિષય ભેદ પ્રભેદ ની દ્રષ્ટિએ અપૂર્વ છે, અભેદ ની દ્રષ્ટિએ તો અપૂર્વ છે, એ તો જગત માં ક્યાંય, પણ ભેદ પ્રભેદો જેની જેટલી બુદ્ધિ પહોંચી એટલા ધર્મના સાહિત્યમાં બધા બુદ્ધિવાળાઓ એ ભેદ પ્રભેદ આપ્યા છે, તો પણ એ ભેદ પ્રભેદનો વિષય કેવળ જ્ઞાન ગોચર જે ભેદ પ્રભેદો થયા છે ત્યાં સુધી તો કોઈ બુદ્ધિવાળો પહોંચી શકે એ પણ અર્થાત ગુરુદેવ ત્યાં સુધી લીધા. એક જીવ અનંત પદાર્થો અનંત દ્રવ્યોમાં એક જીવ ભેદ પાયો, એ એક જીવમાં અનંત ગુણ અનંત ભેદ પાયા, એકમાં અનંત પાયા, એ અનંત ગુણમાં પ્રત્યેક ગુણ ને અનંત પર્યાય, અનાદિ અનંત વર્થાઓ થાય ને,
અનંત પર્યાય
એટલે અનંત ના અનંત ભેદ પાડ્યા, એ એક એક પર્યાય ને અનંત અવિભાગ પ્રતિ છે, અનંત અનંત ને અનંત, આટલો ભેદ ભેદ પ્રભેદ જુઓ તો એક સમયની અનંત અનંત પર્યાય અનંત કાળમાં એક સમયની એક પર્યાયમાં અનંત અવિભાગ પ્રતિ છે, જેનો બીજો છેદ નથી શકે એને અવિભાગ કહેવાય, તારતમ્ય ભેદે આટલો જે ભેદ છે એ ક્યાંય જૈન દર્શનના સાહિત્ય સિવાય કોઈ સાહિત્યમાં નથી. કેવળ જ્ઞાન અનુસાર એવાની આવે છે, પણ એમાં કેવળ જ્ઞાન થી કહેનારાઓ એ કહ્યું છે ને એની પરંપરા ચાલે છે, એની એમાં પ્રતિક્રિયા આવે. એક પર્યાય તો બધા ગુણની એક પર્યાય, એક ગુણની એક પર્યાય રહ્યો આખા દ્રવ્યમાં, બધા ગુણની પર્યાય અખંડ દ્રવ્યની પર્યાય રહ્યો તો બધા ગુણ આવી ગયા. પણ એક ગુણની એક પર્યાય હોય, જ્ઞાન ગુણની એક પર્યાય લો,
એના અનુભવી
મતિ જ્ઞાનની મતિ શુદ્ધ અવધિ મન કરીએ ને કેવળ મતિ જ્ઞાનની એક સમયની પર્યાયમાં અનંત વિભાગ પ્રતિષ્ઠિત છે.
બરાબર.
જેમ કે કોઈને જ્ઞાન થોડું, કોઈને જ્ઞાન વધારે મતિ જ્ઞાનમાં, પ્રતિષ્ઠો ને વધઘટ છે.
બીજા લોકો
એની ને એની જ્ઞાનની પર્યાયમાં ફેર પડે છે કે નહીં? એક સમયના જ્ઞાન કરતા બીજા સમયના જ્ઞાનમાં ફેર છે કે નહીં? બીજા સમયના જ્ઞાન કરતા ત્રીજા જ્ઞાન વિકાસ પામી એમ કે છે કે નહીં? મારે ઓછું જ્ઞાન ને વધુ જ્ઞાન એમ કહેવાય છે કે નથી? કે વધુ ઓછો ક્રોધ ને વધુ ક્રોધ એમ કહેવાય છે કે નહીં? મંદ ક્રોધ ને તીવ્ર ક્રોધ એમ ક્રોધ એમ કહેવાય છે કે નહીં? આ ચારિત્ર ગુણની પર્યાય. ઓછું દુઃખ ને વધુ દુઃખ એમ કેમ? કે બહુ દુઃખી છે પર્યાયમાં વિભાગ પ્રતિષ્ઠિત. એ તો બુદ્ધિથી સમજાય એમ છે. પણ એક સમયની એક ગુણની પર્યાયમાં ષડગુણ હાની વૃદ્ધિ છે બુદ્ધિમાં આવેલો છે. ઉપયોગ થાય, કોઈને ઉપયોગ ન થાય. ઉપયોગ થાય, કોઈનો ઉપયોગ ન થાય, પણ આવી ગયો એના લબ્ધ જ્ઞાનમાં ગુણ આવી ગયો. છ દ્રવ્યનું નવ તત્વનું જ્ઞાન શું છે? એને દેવગુરુ શાસ્ત્રનું જ્ઞાન શું છે? ક્યાં છે? સ્વયંભૂ રમણ સમુદ્રમાં અસંખ્ય સમય દ્રષ્ટિએ અત્યારે આત્મા ગુણાવૃતિ શ્રાવકો છે. અસંખ્ય જળતર સમુદ્ર છે ને, કે જળતર પ્રાણીઓ છે બધા પાંચમા ગુણસ્થાન.
બરોબર.
ઠીક. ગળેલું પાણી પીવા મળતું હશે એનું ગળેલું પાણી. આત્માની સ્થિરતા તે શ્રાવક ની શક્ય અને પીવાથી. પણ પાંચમા ગુણ સ્થાન સુધી છે. સર્વાર સિદ્ધિ નો દેવ એની ભલે એકાવતારી છે. મનુષ્ય થઈને ચરમ શરીર રીતિ છે, પણ એ સ્થિતિમાં તો એની ઊંચે છે એમાં બે મત નથી. અને સર્વાર સિદ્ધિ માટે સારું ને આવું બધું થાય છે. બીજી રીતે થવાય એને કરતા આવી રીતે થવાય કહેવાની વાત. મૂળ ચીજ છે એમાં જુદી છે એ એને લઈને બધો મહિમા છે. બાકી કોઈ મહિમા લાયક થી જગતમાં
નથી. બરાબર.
એમ તિર્યંચના પંચમ ગુણ સ્થાન વર્તી જે વિતરાગતા છે એ આગળ છે. ચોથા ગુણ સ્થાન વર્તી વિતરાગતા પાંચમા જેટલી એને એક કષાયની ચોકડી તોડી છે. અપ્રત્યાખ્યાનુરની કષાયની ચોકડી એને અનંતાનંદની આણે તોડી છે. મુનિ થાય ત્યારે શ્રી પ્રત્યાખ્યાન મુનિ થાય. પ્રત્યાખ્યાનને આવરણ કરનાર જીવ પછી સંજલન થયું છે એ પંચ પરમેશ્વરી પદમાં.
બરોબર.
એને માત્ર સંજલન કષાયનું
મનુષ્યને દેવલોક કરતા ત્રિયંકની સમય દ્રષ્ટિ વધારે
છે.
મનુષ્યને દેવો કરતા ત્રિયંકની સમય દ્રષ્ટિ વધારે છે.
સંખ્યા થી વધારે ચાર ગતિમાં સૌથી વધારે જીવોની સંખ્યા છે, મનુષ્યની સૌથી ઓછી. એટલે દુર્લભ કહેવામાં મનુષ્ય સમય દ્રષ્ટિ દેવો પણ એને પણ એવો વિકલ્પ આવી જાય છે કે ક્યારે આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને સ્વરૂપ સ્થિરતા વધારીને ચારિત્ર અંગીકાર કરીને કેવળ જ્ઞાન લઈ
જાય.
એટલે એને દેવાનું પ્રિય એવો શબ્દ વાય સંબોધન કરતા ને કોઈ પણ કા દેવાનું પ્યા એમ કહેતા, દેવાનું કહે છે તમે મનુષ્ય થયા છો જરા સમજો એમ કે મનુષ્ય છો તમે, આ ઉપયોગ કરી દેવા જેવો છે
બરોબર.
એમાંથી પહેલી ધ્રુવ ને ઉત્પાદ, ધ્રુવ શબ્દ એક પડ્યો છે. જ્ઞાયક ધ્રુવ છે જે નિત્ય આનંદ સ્વરૂપ છે, પરમાત્મ સ્વરૂપ હોવાથી એને પ્રભુ કહેવામાં આવે છે. અનંત ઐશ્વર્યનું એમાં પ્રભુત્વ છે, એને જે દેખનારા છે એટલે એને સ્વસ્વરૂપે દેખનારા છે, એને સદાય દેખનારા છે, એને ક્યારે ભૂલનારા નથી. એને ભૂતાર્થદર્શીઓ કહેવામાં આવે છે. ભૂતાર્થ એટલે હોવા પણ ભૂભવ ભૂ, જે સદાય ધ્રુવ હોવા પણ છે એને જે અર્થ નામ પદાર્થ ભાવ, જે સદાય ટકનારો શાશ્વત ભાવ છે, ધ્રુવ ભાવ છે, એને દેખનારને ભૂતાર્થદર્શી કહેવામાં આવે છે. એ ભૂતાર્થ દ્રષ્ટિ છે તે ભૂતાર્થદર્શી છે તે સમય દ્રષ્ટિ છે એમ કહું. જે દેખનારાઓ ભૂતાર્થદર્શીઓ છે અથવા સાચું સ્વરૂપ દેખનારાઓ છે, એટલે કે શાસ્ત્રને દેખનારા કે એક સમયની પર્યાયને દેખનારાઓ ભૂતાર્થદર્શી છે એમ કહ્યું. શાસ્ત્ર તો ઉઘાડવાળો પણ દેખી શકે છે, એનામાં શાસ્ત્ર જ્ઞાન હોય, બધા નય જ્ઞાન હોય, બધે નહીં જ્ઞાન નહીં ત્યાં પૈસા નહીં ત્યાં બધું આવે. એ પરલક્ષી ઉઘાડ એ જ્ઞાન તે ખરેખર જ્ઞાન નથી. અધ્યાત્મના પ્રકરણમાં તો પરસત્તા અવલંબી જ્ઞાન ને જ્ઞાન જ એ જ્ઞાનના વિભાગમાં જાત વ્યક્તિ જ્ઞાન હોવા છતાં મોક્ષ માર્ગી જીવ પણ ગણધરદેવ બારંગની રચના કરે છે. એ બારંગની રચનામાં ગયેલા ઉપયોગને જ્ઞાન કહેતા નથી. આ જૈન દર્શનની વિશિષ્ટતા છે. આમ તો શુદ્ધ જ્ઞાન ને શાસ્ત્ર ની પૂજા કરી એ તો ઉદ્ધરના પરમાણુ રૂપે છે, પણ ભાવ જ્ઞાન જેને કહેવામાં આવે જ્ઞાન તો ભાવ છે ને, એટલે ભાવ જ્ઞાન છે. આ તો દ્રવ જ્ઞાન છે
બરાબર,
પુસ્તક તો
દ્રવ્ય જ્ઞાન,
દ્રવ જ્ઞાન છે. વ્યવહારે ભલે દ્રવ જ્ઞાન ની પૂજા કરાય એ તો વ્યવહાર છે, પણ ભાવ જ્ઞાનમાં બે ફેર. જે અંતરંગ આત્માને અવલંબીને આત્માથી લપેટ જ્ઞાનની પરિણતિ રહે છે એ ભાવસ્વરૂપ જ્ઞાન છે, અને શાસ્ત્રમાં જાય છે તે દ્રવસ્વરૂપ જ્ઞાન છે. એને દ્રવસ્વરૂપ
ભાવમાં બે દ્રવસ્વરૂપ,
ભાવ જ્ઞાનમાં એક ભાવસ્વરૂપ ને એક
દ્રવસ્વરૂપ,
જે દ્રવસ્વરૂપને અવલંબીને પ્રવર્તે તે દ્રવસ્વરૂપ, જ્ઞાયક ભાવને અવલંબીને પ્રવર્તે તે ભાવસ્વરૂપ. એક સમયની પર્યાયમાં બે ભાગ
બરાબર,
જ્ઞાનની એક સમયની પર્યાયમાં
બે ભાગ,
આવા બે ભાગ છે. એ જેટલો દ્રવસ્વરૂપ ભાગ છે, ભાવ જ્ઞાનનો દ્રવસ્વરૂપ ભાગ છે એને જ્ઞાન કહેતા નથી, એને મોક્ષનો માર્ગ કહેતા નથી. બરાબર ખ્યાલ, કેમ કે એક આમ જાય છે ને એક આમ જાય છે, એક અંદરમાં જાય છે ને એક પ્રસત્તાને અવલંબે છે ને એક સ્વસત્તાને અવલંબે છે, પર્યાય એક ને કામ બે કરે છે. દ્રવ્યને અવલંબે છે, ભાવને અવલંબે છે, પર્યાયને અવલંબન જેવું અવલંબે છે. જે પરને અવલંબે છે એનો નિષેધ છે, સ્વના અવલંબન અનુમોદન છે. જે આત્માને સાધે તે સાધક ભાવ છે, અને જે પરને સાધે તે
બાધક,
એટલે એને મોક્ષ માર્ગ હતા. એ તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં ચોખ્ખું કહ્યું, રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં એ વિષય આવ્યો છે. અને અધ્યાત્મ સંદેશ નામનું જે પુસ્તક છે આપણું, એમાં ગુરુદેવ એના ઉપર પ્રવચન પ્રવચન તો રૂબરૂમાં તો ઘણા સૂક્ષ્મ ભાવો ગુરુદેવ ખોલતા હતા. પ્રવચનમાં ઠીક ઠીક વિષય આવી ગયું છે લખાણ. એ તો ભેદ પ્રભેદ નો વિષય એ જૈન દર્શનમાં જુદો છે, એ લાઈન છે, અલૌકિક વિષય છે. લોકોમાં લોકમાં ક્યાંય જોવા ન મળે, લોકમાં જોવા મળે નહીં ને લૌકિક દ્રષ્ટિવાળાને પકડાય નહીં.
બરાબર,
આ શું કે છે